श्री स्वामीनारायण भगवान जय। नियम निश्चय ने पक्ष नु वचनामृत प्रथम नो मध्य नो 61 नो स्वामीनारायण हरे संवत 381 ना श्रावण वदी सातम ने दिवस स्वामी श्री सहजान जी महाराज श्री गढ़रा बदले दादा खचना दरबार में અથમણે દ્વાર ઓળાની ઓળાની ઉગમણી ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેત શેડો સોનેરી છેડાનું બાંધ્યું હતું અને એક બીજો શ્વેત શેડો ઓઢ્યું હતું અને શ્વેત ખેસ પહેર્યો હતો અને મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારની આગળ પરમ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. સ્વામી મહારાજ એમ તો પોતે પોતાની વ્યક્તિત્વથી પણ અત્યારે અહીંયા સરસ વાઘા પહેર્યા છે અને શોભાયમાન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યાજી, જેમાં ત્રણ વાના હોય તે પાકો સત્સંગી કહેવાય. તે ત્રણ વાના તે કયા? હવે આપણે તમને કોઈ પૂછે કેવા સત્સંગી? પાકા. પણ મહારાજ કહે કે આ ત્રણ વાના હોય તો પાકા, નહીં તો કાચા. તો એક તો પોતાને ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાથે ધડ કરીને પારે, પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ના કરે. પહેલામાં પહેલું તો બધું પ્રેક્ટિકલ છે, આ કોઈ બનાવટ નથી કે આ કલ્પના નથી, હવે ગોઠવેલું નથી. આ તો સાક્ષાત મોક્ષ રોકડો તો વર્તન પણ રોકડો જોઈએ. એમાં પોલ ના ચાલે. તો મહારાજે કહ્યું, એક તો પોતાના ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય, આ સત્સંગમાં પહેલામાં પહેલું આ જ આવે. સત્સંગમાં એન્ટ્રી થાય એટલે નિયમની વાત આવે, નિયમ વિના બધું કાચું. એ બીજા બધે હોય તે ચાલે, પણ આપણા શ્રીજી મહારાજ સહજાનંદી સત્સંગ હોય એમાં તો નિયમ પહેલા હાથ. તો નિયમની વાત કરી, એક તો પોતાની જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાટે, શિર સાટે માથું આપવાનું હોય તો આપે, પણ નિયમ જળતા રહે. શિર સાથે ધડ કરીને પારે, પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ના કરે, કોઈ દિવસ ત્યાગ ના કરે. એટલે છેલ્લા શ્વાસ સુધી તમારે આ નિયમની અને ધડતા. ખાલી નિયમ પારવા એવું નથી કહ્યું, નિયમ પારવાની ધડતા જોઈએ. એટલે જીભમાં વણાઈ ગયું હોય અહીંયા, પછી એ કોઈ દિવસ. એટલે એને બીજો અર્થ થાય કે ભગવાનનો દ્રઢ આશરો હોય ને એ જ કરી શકે. દ્રઢ આશરો હોય તો એ નિયમ પારી શકે. તો એક તો પોતાને ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાથે દ્રઢ કરીને પારે, પણ એ ધર્મનો કોઈ ત્યાગ ના કરે. આપણે નિયમ પાડવાની જડતા વધારવી, ઢીલા ના પડવું, મારી વાત ના કરવી, નીચે ઘસાતા ઘસાતા આવી જાય એવું નહીં. ચડતો ને ચડતો રંગ રહે નિયમ પાડવા માટે. જેમ પેલા દરબાર બધાને એક એક હાથી આપ્યો હતો કે તમે હાથી પાલન પોષણ કરો, પણ દુકાળ પડ્યો તો બધા પોતપોતાના હાથી पाचा आपवा है हमारे तो पोसाया भी नहीं એટલે દરબાર પાસે બધા લઈ ગયા હતા અને હાથી પાછા આવ્યા હતા. એક જણ બકરું લઈને આવ્યા કે શું છે કે બકરું છે પણ તમારો હાથી એટલો જબરો હતો બધા એના હાથ ફેરવ્યા ઘસાતા ઘસાતા આટલું રહ્યું છે એટલે આ તમારે લઈ જવું હોય તો લઈ જાય તો પાછો બોલાવો. તો ધર્મ નિયમમાં ઘસારો આવે ઘસાતા ઘસાતા મારે કંઈક ચડતો ચડતો રંગ રાખો ચડતા વધારવી એ નિયમ ધર્મ અને એ ભગવાનનો આશરો કહેવાય. થોડો આશરો ભગવાને જે નિયમ આપ્યા બીજા બધા નિયમ હત્તર પાડે તો કોઈ અર્થ નહીં. શ્રીજી મહારાજે આપેલા જે નિયમ છે એ આપણે ધડકીને પાડવા. અને બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં ને પોતાનું મન સંશય નાખે તો પણ સંશય પડે નહીં એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય. બીજો નિશ્ચય નિયમ નિશ્ચયના પક્ષ તો નિશ્ચય એવો હોવો જોઈએ એ જ અંતરમાં આટી પડી જાય ને કે ભગવાન છે તો બધું આવે. એમાં સંશય જરા પણ રહે ભગવાન હશે કે નહીં એવી શાંત હશે કે નહીં એ શંકા જાય એ ના પાડી જાય. જો શ્રીજી મહારાજ મુક્તાન સ્વામીએ કહ્યું વેગે વહેતા વારીમાં પ્રતિબિંબના ભાષે રે તેમ ડગમગે દિલ જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે. તો એ શંકા કુશંકા શંકા કુશંકા થાય નિશ્ચય એ ક્યારે ઓલો પાણી વહેતું હોય ને સ્થિર હોય તો એમાં પ્રતિબિંબ દેખાય પણ ખડખડ ખડખડ વહેતું હોય પોતાનું પ્રતિબિંબ દેખાય જ નહીં. એટલે નિશ્ચયની બાબતમાં તો આ રહ્યો ને પાકા સત્સંગની વાત છે જેવા તેવા સત્સંગની વાત નહીં પાકા. અને આપણે મનમાં હોય હું પાકો છું તો આ ત્રણ કલમ લગાડવી એમાં જો હોય તો બધા પાકા કહેવાય. અને મારા કે નિશ્ચયમાં તો જો લીમડો હોય સુકાઈ ગયો હોય ડાળખો ખાલી દેખાતા હોય પણ તો એ લીમડો એ લીમડો એમ ભગવાન સંત એ ગમે એ સ્થિતિ બહારની આંતરિક સ્થિતિ તો જબરજસ્ત છે પણ બહારથી આ દેહ ધારણ કર્યું છે એટલે એમાં બધી શિથિલતા આવે બધું પણ નિયમ નિશ્ચય અને પક્ષ એ બાબતમાં તો અતિ દ્રઢ રહે. એટલે આપણે બહારનું જોવાનું ભગવાનના સંતમાં બહારનું જોવાનું હોય નહીં. એ બહાર તો નર્તન ધર્યું છે એટલે બધું બાળ ચરિત્રો કર્યા હોય મોટા હોય યુવાવસ્થા હોય એ બધી ચરિત્રો કર્યા હોય પણ એમાં શંકા રાખી નહીં ભગવાન. અને બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય પણ તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં. હવે આ ટૂંકમાં મહારાજે કહ્યું પાકા સત્સંગની વાત છે. આપણે ઉગતા હોઈએ આપણે સત્સંગમાં નવા હોય તો બધું હોય શંકા કુશંકા થાય એ પાકો ના કહે મારે પાકાની વાત કરે છે. પાકા તમે દાવો કરતા હો પાકો છું તો આ ત્રણ કલમ જોઈએ નહીં તો આપણે બધા ઉગતા છીએ આપણે આગળ વધી રહ્યા છીએ અને વધવામાં શંકા તો રાખવી જ નહીં, આ નિયમ નિશ્ચય પક્ષને શંકા રાખવી જ નહીં. એ તમે એમ કહી શકો કે હું નવો છું, અત્યારે હું જ્ઞાનવાન થઈ રહ્યો છું, સેવાભાઈ થઈ રહ્યો છું, તો એ બધું સાચું છે એમ માનીને શંકા કુશંકા ન કરી કે બધું કેમ હશે આ બધું, એ કોઈ દિવસ આગળ વધે નહીં. પણ સાચું છે, હું કાચો છું એમ માનીને નિયમ નિશ્ચયને પક્ષ રાખવાની હોય છે. અને ત્રીજો, પોતાના ઈષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો. અને પક્ષની વાત તો ક્યારેક આવે, પણ નિયમ નિશ્ચય તો દ્રઢ કરેલો, જીવમાં વળી જવું જોઈએ. પક્ષને તો સમય આવે ત્યારે પક્ષ રાખવાની વાત, પણ અંતરમાં રહેવું જોઈએ. ભલે પક્ષ રખાય ના રખાય એ વાત ના, પક્ષનો વેરા આવે ત્યારે રખાય એ તો, પણ એ સિવાય આપણા મનમાં હોવું જોઈએ. આ બધા સત્સંગી છે, બધા મારા સગાવાલા છે એવું મનમાં તે પક્ષ રખાય એમ, એટલે મનમાં જ રહે, એટલે કોઈનો અભાવ ગુણ આવે નહીં તો પક્ષ રખાય, નહીં તો પક્ષ રખાય મુશ્કેલી. જો આપણે અમરેલીના માણેકલાલ મહારાજનો વખત, મહારાજ ત્રણ ઓરડાના નામ પાડેલા, કે કચ્છ ભુજને ગુજરાત, તો મહારાજ કોઈ પૂછવા આવે કે મહારાજ ક્યાં છે, તો ગુજરાતમાં છે, અને હોય તો ગઢડામાં, તો એમ ટલ્લો ખાતો જાય. પછી મહારાજ ભુજમાં છે, તે ભુજની રસ્તો પકડે, પણ એટલે મહારાજ છુપા રહ્યા હતા, પણ છુપામાં માણેકલાલ હતા. મહારાજે સ્પષ્ટ કહ્યું કે માણેકલાલ આવે તો એને મારી પાસે આવવા દેવું. એટલે મારા હવે માદા હોય, માદામાંથી એને ખાટલા બાર પગ મૂકવો એ મુશ્કેલ પડે, માદગી મોટી હોય તો. પણ મારા જે સામે જઈને અને માણેકલાલને મળ્યા, કેમ કે એમને પક્ષ રાખે. એક હરિભક્ત હતા, એમ એ માણેકલાલના બે ભાઈઓ હતા, તો એને 500 રૂપિયાની જરૂર હતી. પપ્પા 500 રૂપિયા આપે તો જેલમાંથી છૂટે. તો માણેકલાલે કહ્યું કે આપણે 3 ભાઈ હતા એમ માનશું, 500 રૂપિયા એમને આવ્યા હતા ભાગે, તો આપણે એમ માનશું કે 750 ભાગે આવ્યા હતા, તેમ આપણે 3 ભાઈ હતા એમ માનશું. અને એમને કોઈ નામ પૂછ્યું નથી કે એમને, બસ તિરક ચલ્લો સંબંધ, ભગવાનનો સંબંધ, મારા સત્સંગી છે એટલું જ, બીજું કોઈ પૂછ્યું કાચું નથી. અને એમનો પક્ષ રાખે એટલે મહારાજ મળ્યા હતા, શિર સાથે પક્ષ રાખે, નહીં તો બીજા ના રાખી શકે. એટલે જેને જેને પક્ષ, મહારાજના વખત તો બધું પક્ષની વાત ઘણી હતી, અને અત્યારે પણ છે પક્ષ એ, પણ મારાના વખતમાં તો શિર સાથે પક્ષ રાખેલો. આપણું માથું જાય, માન થાય, કોઈ પણ કારણ આબરૂ રહે ના રહે, પણ જે પક્ષ રાખનારા એને પોતાનો ભાઈ, સગો ભાઈ હોય અને ખૂબ મેળ હોય પોતાના, તે કેવું પક્ષ રાખે કે મહારાજ આગળ વાત કરે છે. અને ત્રીજો પોતાના ઈષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો. તો જેમ મા બાપ દીકરા દીકરી તેનો પક્ષ રાખે છે, અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે, અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. અત્યારે તો બધું ગડબડી જવા છે, અત્યારની વાત નથી, પણ પહેલાંના બધા જમાનામાં એ સગાવાલા બધા આપણે ચરોતરમાં તો બનેવીને બનેવીને બનેવીનું એવો પક્ષ રાખે, ગોલથી કાઢે, બધા કેટલા બધા હોય, દૂરના સગા હોય, પણ તો એ આપણામાં છે એવું બીજે નથી. ગુજરાતમાં બધો બહુ છે, બનેવીના બનેવીના સાળાના સાળા એવું તે પાંચમી છઠ્ઠી પેઢી સુધી જાય, એટલે આમ બધું. અને એ રીતે પક્ષ રાખે, ભલામણ કરે, પણ અહીં તો પક્ષ રાખવાની વાત બહુ જુદી છે. એ મહારાજને વિશે થોડો નિષ્ઠા હોય ને તો જ કરી શકે. ભલે બીજું બધું આપણે ગોરિયાદ ગામના રણછોડભાઈ હતા, ગોરિયાદ ગામના, તો એ બીડી પીતા હતા, પણ પક્ષ ફીર સાટે, એટલે જ્યાં ગોરિયાદ ગામમાં એ શાસ્ત્રીમાંનો એવો પક્ષ રાખ્યો હતો ધડ કરીને, તો બીજા બધા ગામના ગામ આખો વિરોધ શાસ્ત્રીમાંની વિરોધમાં, તો ત્યાં એમને એવો પક્ષ રાખ્યો હતો કે એમને એમનું મોતનો વારો આવ્યો, એટલે બે જણ આવ્યા ડબલ બેરલની ગન, એટલે ચાર ગોળી એક સાથે છૂટે. પછી બધા એને રણછોડભાઈ વડોદરા આવતા હતા, એમને રોક્યા અને કહ્યું કે જો અત્યારે સગી નહીં થાય, આ ચાર ગોળી એક સાથે છૂટશે તો શાસ્ત્રીમાં મૂકી દેવું, તે સામેથી ઉશ્કેરાવ તો આ ગોળી ના મારે મને, તું તારા બાપનો નહીં. હવે તો કેટલા ઉશ્કેરા, એક તો ગોળી બધી ચાર ગોળી હતી એની સાથે સાથે છૂટે, પણ એને કોઈ કચકચાયા ને કરીને ફરી વાર ગોળી આમ કરીને સેટ કર્યું, તોય ફૂટી નહીં ગોળી, ચાર એક ફૂટી નહીં. પછી રણછોડભાઈ કે હું જાઉં હવે, તો રણછોડભાઈ ગયા, સો ડગલા ભર્યા, ગોળી ફૂટી આપો ફટાફટ ફટાફટ, શાસ્ત્રીમાં પરચો પૂર્યો, પણ ન પૂર્યો હોત તો એ કંઈ મૂકવાના નથી, છાતી કાઢીને ગોળી ખાત, એ તો શાસ્ત્રીમાં એ દયા કરી, પણ તો એ તો શિર સાથે પક્ષ મારો કે જીવો. પછી એ જ્યારે આટલા ધરાયા હતા ત્યારે બીડી પીતા રહે, તો પ્રમુખ સાહેબ મહારાજ અમને બધા યુવકો હતા ત્રણ ચાર, એમને વાત કરી કે આ તો ગોરિયાદ ના છે, હવે જબરદસ્ત પક્ષ રાખ્યો, હવે તે બીડી ટેવા છે પહેલાંથી, હવે છૂટતી નહીં, તો એને કહીને જો આવું હોય એટલે આપણે બીડી ના પીવું પક્ષ રાખો. એટલે એ તો એમને કુટેવ હતી, જાણતા હતા બધું કે મારે છૂટ્યા નથી, પણ હવે ધડ કહીને કેવો પક્ષ રાખ્યો શાસ્ત્રી મારો. જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. એ ત્રણ વાના જેમાં પરિપૂર્ણ હોય તે તે પાકો સત્સંગી કહેવાય. અને બીજા બધા આપણે પણ આ બધું સાચું છે એમ માનવું કે એમાં આ બધું કરવાનું છે મારે, અત્યારે નથી થતું પણ મને કરવાનું છે એવું હોય તો પાકો સત્સંગી કહેવાય. નહીં તો આ તો બધું કેવું છે, કોણ પારે છે, કોણ કરે છે એવું બધું મારી વાત કરે એ પાકો સત્સંગી ના કહેવાય. ભલે પછી તિલક ચોલ્લો બધું કરતો હોય પણ પાકા સત્સંગના આ ત્રણ ગુણ કયા છે. અને હરિભક્તિ સભામાં મોઢા આગળ આવીને બેસતો હોય એલા એવું તો મહારાજના વખતમાં બન્યું છે, આજે બને છે. અને હરિભક્તિ સભામાં મોઢા આગળ આવીને બેસતો હોય ત્યારે બીજાને એમ જણાય જે એ મોટેરો સત્સંગી છે. પણ મોટેરાની તો એમ પરીક્ષા છે, જે ગ્રહસ્થ હોય તે તો પોતાનું જે સર્વસ તે ભગવાનને ભગવાનના ભક્તને અર્થે કરી રાખે, અને સત્સંગને અર્થે માથું દેવું હોય તો દે. અને જે ઘડીએ પોતાને ઈષ્ટદેવ આજ્ઞા કરે જે તું પરમહંસ થા તો તે તત્કાળ પરમહંસ થાય. જો આવું બધું હોય, વર્તું હોય તો પાકા સત્સંગી કહેવાય. પણ બીજાનો દોષ ના લે કે કોણ કોને કોણ પક્ષ રાખે છે, કોણ આવું કરે છે. આ તો બધી વાતો છે, કહેવાની વાત છે, એ બધી મારી વાત ના કરે. પોતા તરફ જોવું, બીજા તરફ જોઈએ છે ને બધું કરે. અને એમાં ગુણનું માન તો બહુ છે. ગુણનું માન તમે જેમ તમારે ગુણનું માન તમે ફરી વરે આમ તો બીજા તમને બીજા દેખાય નહીં, તમે બીજાને જુઓ એટલે ગુણનું માન એવું છે કે ગુણનું માન બહુ ખરાબ છે. જે કર્યું હોય ન કર્યું હોય તો તેમ કહે, પણ જેને બધું કાર્ય કર્યું હોય, ઘણું બધું કાર્ય કર્યું હોય પણ ગુણનું માન હોય એને ખુવાર કરે, અને દ્રષ્ટિ જ ના પહોંચે, એ દ્રષ્ટિ જ અટકી જાય. એ કોઈ જોઈ ના શકે, એને બધા જુએ. આવું બધું તો જે પાકો સત્સંગી હોય એના બધા લક્ષણ છે. વાત કહે કે અમે જે ઘડીએ પોતાની ઈષ્ટદેવ આજ્ઞા કરે જે તું પરમહંસ થા તો તે તત્કાળ પરમહંસ થાય, એવા જેના લક્ષણ હોય તે હરિભક્તિ સભાને આગળ બેસે તો વાંસે બેસે, પણ તેને સ્તરે હરિભક્તનો મોટેરો જાણવો. વાત બધી પ્રેક્ટિકલ વાત છે, ઉધારાની વાત નથી. આવું હોય અને ખરેખર જેને જીવમાં નિષ્ઠા હોય એ બધું આવી રીતે કરી શકે, શંકા વિનાની વાત. અને અથવા તો આ બધું સાચું છે, મારે કરવાનું છે આવું હોય તોય પણ કોણ કરે છે ને આવી કરે છે ને મારી વાતો કરે એ બધું નહીં. અને જે ત્યાગી હોય તે જ્યારે દેશ પ્રદેશમાં જાય અને ત્યાં કનક કામનીનો યોગ થાય તો પણ ત્યાં ફેર પડે નહીં, અને પોતાના જે જે નિયમ હોય તે સર્વે દ્રઢ કરીને રાખે તે સર્વે ત્યાગીમાં મોટેરો કહેવાય. આ બધી આવી કલમ મૂકી છે, અને આવી રીતે રહે તો બધું કામ થાય. પરદેશમાં કોણ જોનારો છે, નિયમ પાડે કે ના પાડે ત્યાં કોઈ જાણે જ નહીં તમારા નિયમને, એવું બધું હોય તો ત્યાં પણ હરખો રહે અને પોતાના ભગવાન સામે દ્રષ્ટિ રાખે અને પોતાના જે ભગવાનને ઈચ્છા હોય આજ્ઞા હોય એ રીતે વર્તે તે પાકો દેશ પર જાય, કનકનો યોગ થાય તો પણ ફેર પડે નહીં, અને પોતાના જે જે નિયમ હોય તે સર્વે દ્રઢ કરીને રાખે તે સર્વે ત્યાગીમાં મોટેરો કહેવાય. અને મારી જે કોઈક સંસારમાં રજોગુણી મોટો મનુષ્ય હોય કહેવાતો હોય ને તે જ્યારે સભામાં આવે ત્યારે તેને આદર કહીને સરે સભાને મોઢા આગળ બેસાડવા જોઈએ. અને એ વ્યવહાર છે તે જ્ઞાની હોય ત્યાગી હોય તેને પણ રાખવો જોઈએ. અને જો ન રાખે તો એમાંથી ભૂંડું થાય છે. પછી મારે આ લોકમાં મોટેરો હોય લોકમાં એને સાચવવું જોઈએ રાખવું. ત્યાં ત્યાગી હોય એ ના ચાલે. અમે તો ત્યાગી મને કોઈને પડી નથી ના ચાલે. અમારે બધું ઘણું ભૂંડું થાય છે અને માર્ગદર્શન આપે છે. જેમ રાજા પરીક્ષિત ઋષિના આશ્રમમાં ગયા ત્યારે ઋષિ સમાધિમાં હતા. તે રાજાનું સન્માન થયું નહીં. પછી તે રાજાને રીસ ચડી તે મરેલ સર્પ તે ઋષિના ગળામાં નાખ્યો. હવે ધ્યાનમાં હતા એ બધું જોયું નહીં. પોતાના મારું સન્માન કેમ નથી. અને પછી તે મરેલો સાપ હતો એ ગળામાં વીંટાળી દીધું. પછી તે રાજા રીસ ચડી તે મરેલ સર્પ હતો તે ઋષિના ગરમ નાખ્યો. પછી તે ઋષિના પુત્રે શાપ દીધો. તેને કહી તે રાજાનો 7 દિવસ મૃત્યુ થયું. એટલે આવું થયું. અને જ્યારે બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા ત્યારે શિવજી ઊભા ના થયા અને વચને કહીને પણ દક્ષનું સન્માન ન થયું. પછી દક્ષને રીસ ચડી તે શિવનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો. હવે આવી ગડબડ થઈ. જો સન્માન ના થયું. હવે ધ્યાનમાં તો કોઈ જોયું જ નહીં કે શિવજીને એવું નહોતું કે ઊભા ના થયું. પણ આવી વાત બનેલી તો એ આંધળો થઈ ગયો. અને જ્યારે બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા તે શિવજી ઊભા ના થયા અને વચને કહીને પણ દક્ષનું સન્માન ના થયું. પછી દક્ષને રીસ ચડી તે શિવનો યજ્ઞમાંથી ભાગ કરી નાખ્યો. પછી નંદીશ્વર અને ભૃગુઋષિ તેને સામસામાં શ્રાપ થયા. પછી તે પાપમાં સતી દક્ષના યજ્ઞમાં બળી મૂવા. હવે જો આ તો પોતાના સસરા એટલે પાર્વતીજી એ તો એમના પિતા હતા. એને આમંત્રણની જરૂર જ ના પડે. એ પોતાના પિતાને ત્યાં જાય તો. પણ શિવજીએ ના પાડી હતી કે તમે જશો નહીં, એમાં બધું ભૂંડું થશે. પણ કે ના, હું તો મારા પિતાને ત્યાં ના જવું કેમ બને. એટલે ગયા અને ત્યાં વિધિ થઈ. યજ્ઞ ભાગ કાઢી નાખ્યો શિવજીનો. તો પાર્વતીજીને પણ કોઈ આદર આપ્યો નહીં. માણસ એમ આયા પણ ત્યાં દશા થઈ. તે પાપમાં સતી દક્ષના યજ્ઞમાં બરી મૂવા અને કુંડમાં વિવાહોમ થઈ ગયો. અને વીરભદ્રે દક્ષનું માથું કાપીને અગ્નિમાં હોમ્યું અને દક્ષનું મુખ બકરાનું થયું. માટે ગ્રસ્થ તથા ત્યાગી એ સૌને રીત રાખવી છે. સંસાર વ્યવહારમાં જે મોટો માણસ કહેવાતો હોય, સંસાર વ્યવહારમાં તમે લેવા દેવા નથી પણ તમે મોટો માણસને કહેવાતો હોય, તેનું સ્વભાવમાં કોઈ રીતને અપમાન કરવું, કોઈ રીતે આમ થોડુંક આમ તેમ કહીને એ કોઈ રીતે એનું એ સાચવું. ત્યાગી હોય બધું હોય તો એ માટે ગ્રહસ્થ ત્યાગી એ સૌને એ રીત રાખવી છે. સંસાર વ્યવહારે જે મોટો માણસ કહેવાતો હોય તેનું સભામાં કોઈ રીતે અપમાન કરવું નહીં. અને જો અપમાન કરે તો એમાંથી જરૂર દુઃખ થાય. જરૂર મહારાજે કહ્યું કે જરૂર દુઃખ થાય. અને જે પ્રમાણે હોય, મોટા હોય નાના હોય, પણ એમાંથી ભૂંડું થાય. અને ભજન સ્મરણમાં પણ વિક્ષેપ થાય. મૂળ તો મહારાજને આ કહેવું છે કે તમે શાંતિથી ભજન કરવું હોય તો એમાં બધું આ રીત રાખવી. આ રીત રાખે ને ભજનમાં વિક્ષેપ થાય. મારે મોટા મોટું એ વાત છે કે ભજન તો સારી રીતે શાંતિથી થાય એના માટે આ બધી ગોઠવણ કરેલી છે. માટે આ વાર્તા સત્સંગી ગ્રહસ્થ સર્વે તથા ત્યાગી સર્વે દ્રઢ કહીને રાખજો. આ બધાને આજ્ઞામાં સુખ, આજ્ઞા બહાર થઈને આમ વટમાં ફરો એ ના ચાલે, એમાં જરૂર ભૂંડું થાય. ઇતિ વચનામૃતમ એ રીતે મધ્યનું 61મું વચનામૃત થયું.